સજ્જતાનો સંગ લાવે ખેતીમાં રંગ, કાર્યક્રમ નંબર 200.
સજ્જતાનો સંગ લાવે ખેતીમાં રંગની બેવડી સદીના હરખમાં ભાગીદાર થનારા સૌ કોઈ ખેડૂત ભાઈ બહેનોને
નમસ્કાર. દાનસંગભાઈ, બેવડી સદી તો ખરી જ, પણ એ વળી અણનમ. ખેડૂત મિત્રોના આનંદનો તો કોઈ પાર જ નથી.
અરે ઉમાબેન, આનો ખરો યશ તો ખેડૂત મિત્રોને જ જાય છે. એમણે આટલો સુંદર પ્રતિભાવ આપ્યો, DSC અને સજ્જતા સંઘની સલાહ માની અને એમની ખેતીમાં સુધારો કર્યો, ખરું ને?
હા શંભુભાઈ, DSC અને સજ્જતા સંઘે પણ બીજો કોઈ સ્વાર્થ રાખ્યા વિના એક જ લક્ષ્ય રાખ્યું છે કે ખેડૂત મિત્રો ઓછામાં ઓછા ખર્ચે વધુમાં વધુ અને સારામાં સારું વળતર મેળવે.
ઉમાબેન, જામનગર જિલ્લાનું એક ગામ છે દુધાળા, ત્યાંના એક ખેડૂત મળેલા રમેશભાઈ આયર. ઈ મને મળ્યા તો મને કહેતા હતા કે સજ્જતાનો સંઘ અને શંકરભાઈ ના ભરોહે આ વર્ષે 30 વીઘામાં જીરું વાવ્યું છે અને એમની સલાહ પ્રમાણે જ ખાતર દવાયું ને પિયત દઉં છું. બાકી ઉપરથી ભગવાન આવીને કહેશે ને તોય માનવાનું નથી.
ખુબ ધન્યવાદ.
વાહ ઉમાબેન, હું તો કહું છું કે આખા રાજ્યના ખેડૂત મિત્રો જો આ જ રીતે સાચી સલાહ મુજબ ખેતી કરશે ને તો એક દિવસ ચોક્કસ આવશે કે ખેતીમાં એક પણ પૈસાનો ખોટો ખર્ચ નહીં થાય અને ઉપજ સારી જ ઉતરશે.
શંભુભાઈ, આપણી ચર્ચામાં આવતા બીજા મિત્રોએ પણ આપણને અભિનંદન પાઠવ્યા છે. સાંભળીએ મોહનભાઈનો સંદેશ.
સજ્જતાનો સંગ લાવે ખેતીમાં રંગ કાર્યક્રમની બેવડી સદીના આનંદના રૂડા અવસરે આ મોહન ગોકળ બાવળિયાના ગાડી ભરીન અભિનંદન.
આપણા પ્રભુ કાકાએ પણ એક સંદેશો પાઠવ્યો છે.
મારા વાલા ભાઈઓ બુનો, ખેડૂત મિત્રો, આ કાર્યક્રમના 200 કાર્યક્રમ પૂરા થયા એ નિમિત્તે પ્રભુ કાકા અને તમારી વાલી કાકી તરફથી ઘણી ઘણી શુભેચ્છાઓ. અને ખાસ વાત એ કે આ કાર્યક્રમ તમે જે નિયમિત સાંભળો છો એનાથી જે દવાઓનો વ્યવસ્થિત ઉપયોગ કરવાનો છે એની માહિતી મળે છે, હવામાનની માહિતી મળે છે, એનો સદુપયોગ કરજો અને ખેતીમાં માલામાલ થઈ અને સુખી થજો.
અને આ છે ગૌરી. સજ્જતાનો સંગ લાવે ખેતીમાં રંગ કાર્યક્રમની બેવડી સદીના આ આનંદના અવસરે ગૌરીના સૌ ખેડૂત ભાઈ બહેનોને ખૂબ 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 અભિનંદન.
આજ મારા તરફથી અંધાય ખેડૂત ભાઈ બહેનોને લાખ લાખ ધન્યવાદ સાહેબ. ઉમાબેન, DSC અને સજ્જતા સંઘની સલાહથી રોગ જીવાત ઝટ કાબુમાં આવી ગયા છે અને ઉપજે વધી છે. એમાં જરાય મિનમેખ નથી, પણ હવે આ ધરતીમાં નકરા કેમિકલ દેવાની હદ થઈ ગઈ છે. તમે માનશો, હવે એમાં ગમે એટલો વધારો કરવી તો ઉપજમાં વધારો થતો નથી.
દાનસંગભાઈ, તમારી વાત બિલકુલ સાચી છે, આવું જ બની રહ્યું છે.
અને આ સમસ્યાનો ઉકેલ છે સજીવ ખેતી તરફ પાછા વળવાનો. ભલે બિયારણ સુધારેલા વાવીએ, ટપક સિંચાઈ જેવી ઉપયોગી પદ્ધતિઓ અપનાવીએ, પણ જમીનમાં અને વાતાવરણમાં રસાયણો ઠાલવવાનું બંધ કરવું જ પડશે.
અને એટલે જ છેલ્લા 2-4 અઠવાડિયાથી આપણે સજીવ ખેતીમાં નવો ચીલો ચાતરનારા મિત્રોના જ અનુભવો સંભળાવીએ છીએ.
શંભુભાઈ, આજે પણ એવા જ એક સુશિક્ષિત શાળાના આચાર્ય પદેથી નિવૃત્ત થયા પછી સજીવ ખેતી કરનારા મિત્રનો અનુભવ સંભળાવવાના છીએ. હા, એ મિત્ર છે લાભશંકર રાજગોર.
એમ કયો ને કે એમણે ચાત્ર્યો છે
નવો ચીલો.
મિત્રો, પાટણ જિલ્લાના સમીના લાભશંકર રાજગોરે ખેતીમાં કેવો અભિગમ અપનાવ્યો છે એ સાંભળીએ.
અમે કેવા ને આવે ચંદ્ર દીવા કરો, જંતુનાશક કે આ રાસાયણિક ખાતરો વાપર્યા નથી અને વાપરતા નથી. બાપુજી પણ બહુ મક્કમ હતા આ બાબતમાં. પણ અમારી વરસાદી ખેતી ખરી ને, એટલે અળસિયા આપણને ચોમાસામાં દેખાય, બાકી દેખાય નહીં. અમારે અહીં કને જે પાકો છે એમાં મુખ્ય પાક કપાસનો છે, થોડા એરંડા પણ થાય, ચણા થાય, ઘઉં થાય, રાયડો થાય, સવા થાય અને થોડું કઠોળ થાય અને બાજરી અને જુવાર. પણ લોકોને હવે ભૂંડ અને રોજનો જે ત્રાસ છે એને લઈને લોકો રોકડિયા પાક ઉપર દિવેલા ઓછા વાવે, કારણ કે એમાં રોજ વધારે આવે અને કપાસમાં થોડું ઓછું નુકસાન થાય એટલે કપાસ વધારે વાવે. અને હમણાં 10 વર્ષથી કંઈક બહુ પ્રમાણ વધ્યું છે અને લોકો બીજી તો કોઈ બાગાયત ખેતી ખાસ નથી કરતા પણ જીરું બોરથી પકવે છે. અને છેલ્લા 3-1 વર્ષથી આપણા પ્રયત્નથી લોકો હવે આ બધું પૂછતા થયા છે સજીવ માટેનું, એને લઈને છાણનો વિશેષ ઉપયોગ કરતા થયા છે, અમુક જગ્યાએ જીવામૃત, ઘન જીવામૃત.
હાવ હાચી વાત કરી લાભભાઈ, હાવ હાચી વાત કરી. જમીન તો માતા છે, એની માથે નકરા કેમિકલ નો રેડાય.
દાનસંગભાઈ, એટલે તો એમણે જમીનને ફરી રસકસ ભરી કરવા ગોબરનું જ પોષણ આપવાની વાત કરી છે. સાંભળો,
આપણે એવી થેરાપી વિકસાવી છે કે ગિરજા ગો કૃષિ પંચ સંસ્કાર, એટલે વાયુને સંસ્કારિત કરવો, જમીનને સંસ્કારિત કરવી, બીજને સંસ્કારિત કરવું, જળને સંસ્કારિત કરવું અને ફસલ એટલે પાકને સંસ્કારિત કરવો. હવે એમાં મોટી ખેતી કે ખેડૂતો 5 તત્વોનું તો બહુ જાળવણી ના કરી શકે, પરંતુ એ લોકો જીવામૃત અને ઘન જીવામૃત આ બે નો છાણ નો જે પરિવર્તિત ઘોળ બને છે તેના દ્વારા સારા પરિણામો આપણે જોયા છે. ધારો કે પહેલા જ આપણે વાયુ સંસ્કાર તો ખાસ કરીને એમાં મહત્વની વાત એવી માલુમ પડી છે કે ડાંગર, ગાયનું ઘી અને ગાયનું ગોબર આ 3 વસ્તુથી જે યજ્ઞ કરીએ તો એ વખતે ઇથોલિન ઓક્સાઇડ, ટોપોલિન ઓક્સાઇડ, ફાર્માલિડીહાઇડ નામના સાંઘિક ગેસો અને ઓઝોન ઉત્પન્ન થાય. તો ઇથોલિન ઓક્સાઇડ અત્યારે આખા વિશ્વની અંદર મોટા મોટા ઓપરેશનો જે કરવામાં આવે છે ત્યાં વાયુ છોડવામાં આવે જંતુરહિત કરવા માટે, અને ટોપોલિન ઓક્સાઇડ વરસાદ લાવે છે. ફાર્માલિડીહાઇડ નામના સાંઘિક ગેસો છે એ જીવ માત્રને પોષણ આપે છે અને જે શત્રુ કીટકો છે એનો અવરોધ કરે છે. એક અગરબત્તી એવી બનાવી છે એ થેરાપી ઉપર કે તમે યજ્ઞ ના કરી શકો, અગરબત્તી કરો ગમે ત્યારે તો આ 3 વાયુ તો મળે, અને હવાર હાથ તમે જો સૂર્ય ઉદય ને અસ્ત વખતે કરો તો ઓઝોન પણ મળે. ધારો કે ઘરમાં આપણો કિચન ગાર્ડન હોય, તુલસી ક્યારો હોય, નાની વાડી હોય તો આમાં નાના પાયા ઉપર કરી શકાય. અને પછી ભૂમિ સંસ્કાર એ મોટા પાયા ઉપર આપણે જીવામૃત નો છંટકાવ કરીએ. પછી આવે બીજ સંસ્કાર, તો બીજ તો અપના ઓર બીજ બાપ કા, તીસરા બીજ કાય કા, બીજવારો તો આપણે જ સાચવવો પડે. તે છતાં અત્યારે હવે આ જે યુગ છે એમાં થોડું આપણે બાછોડ પણ કરવી પડશે. એટલે સારી જે કંપનીઓ હોય કે સરકાર જે બીજ આપતા હોય એ સારા બીજ આપણે વાવવા જોઈએ. બીજામૃત બનાવવામાં આવે છે અને એનો પટ દેવામાં આવે છે, અને એમાં ગોબર છે, ગાયનું દૂધ છે, ચૂનો છે, આનો પટ આપવામાં આવે છે કે એને કઈ ફૂગ અને બીજા કોઈ જંતુ રોગો ના લાગે અને અંકુરણ સારું થાય. એ બીજને આપણે શંકુ આકારના વાસણમાં, એમાં વાસણમાં લોખંડનું વાસણ ના હોવું જોઈએ. કચ્છની અંદર ઘણા સ્થાનો ઉપર આ પ્રયોગથી બીજ હવાયા દોઢા મોટા થયા છે, એના સ્વાદમાં ગુણોત્તર વધ્યું છે, એની ચમકમાં અને એની ઉપજમાં ગુણોત્તર વધ્યું છે. અને પછી આવે જળ સંસ્કાર. તો જળમાં તો આપણે એટલું બધું વિકૃતિ કરી નાખી કે 10% પાણી જે આપવાનું હોય એની જગ્યાએ 300-300% પાણી આપીને જમીનો બગાડી, કારણ કે આપણું પાણી પણ બોરનું આપીએ. આમ તો વરસાદનું પાણી છે એ જ ઉત્તમ કહેવાય, પણ પછી આ તો બોરનું પાણી એટલે એના જે રસાયણો અને ક્ષારો અને આ યુરિયા DAP એને લઈને આપણે ખેતરો બગાડ્યા, બંજર બનાવ્યા, માઝણી ધરતીને કરી નાખી દારૂ પી.
વાહ લાભાઈ વાહ. પણ તોય મનમાં હજી થોડી થોડી બીક રહે છે.
કેમ
કે રોગ કે જીવાત આવે તો શું કરવું, દવા છાંટવી જ પડે ને.
એની આપણે ક્યાં ના કહીએ છીએ, વાવણી વખતે કે ચોમાસામાં ખેતરમાં ફૂગનાશક ટ્રાયકોડર્મા VDD ના આપી હોય અને જીરું 1.5 મહિનાનું થઈ ગયું હોય તો ભૂકીચારો ના આવે એ માટે હેક્ઝાકોનાઝોલ છાંટવી જ પડે. પણ આવતા વર્ષે ચોમાસામાં ટ્રાયકોડર્મા વેરવાનો સંકલ્પ નવા વર્ષે કરી જ લેવાનો.
બિલકુલ સાચી વાત,
બરાબર છે. પણ આમાં લાભશંકરભાઈનું શું કહેવાનું થાય છે
એ સંદેશો આપણે એમના મોંથી સાંભળી લઈએ.
આપણા માનવ અને વનસ્પતિ જગતને જે 17 તત્વો જોવે છે અને 60 એન્ઝાઇમો જો જોવે છે એ બધા જ ગોબરની અંદર છે. જીવામૃતને લઈને દર 20 મિનિટે એ કરોડોની સંખ્યામાં ડબલ થતા હોય છે. 1 ગ્રામની અંદર લગભગ 500 કરોડ બેક્ટેરિયા હોય છે. ગોબર ની અંદર, કારણ કે ગોમય વસ્તે લક્ષ્મી, તો આ લક્ષ્મી નો ભંડાર છે. આ ગોબર કૃષિ માટે અને આપણા પાક માટે રામબાણ ઉપાય છે. તમામ રોગો ગૌમૂત્ર મટાડે છે, એટલે તમામ રોગો એકદમ સંકલિત નહીં થાય, પણ ગોબર અને ગૌમૂત્ર ના ઉપયોગ થી આ પંચ સંસ્કાર થી ચોથા વર્ષે તમારા ખેતરમાં અળસિયા મળશે, એટલે તમારે પછી અળસિયા ખાતર બનાવીને નાખવાની જરૂર નહીં રહે. જંતુનામ જીવનમ કૃષિ, તો આ જંતુઓ એટલા સક્ષમ બની જશે આપણા કે રોગ સામે લડી લેશે, પછી આપણે ઉપરથી કોઈ દવા આપવાની એને જરૂર રહેતી નથી. આમ ચિરંજીવી ખેતી આપણી ધીરે ધીરે વિકસશે. એટલે વધારે પ્રમાણમાં જયારે આપણે યુરિયા ડીઓપી નો ઉપયોગ કર્યો હશે એને પાછળ પરિણામ નહીં મળે. તો પહેલાના જમાનામાં તો લોકો બળદ રાખતા, ગાય રાખતા ઘરના આંગણે, અને ગોબર એમાં પડતો હતો. આજે મોબિલ નો જ્યાં છાંટો પડે, ઓઇલ નો જ્યાં છાંટો પડે, ડીઝલ નો જ્યાં છાંટો પડે, કેરોસીન નો જ્યાં છાંટો પડે, તો કશું નહીં ઉગે. અને ગોબર જ્યાં પડશે અહીંયા હજાર ગણું ઉગશે. પહેલા વર્ષે એને 33% મળે, બીજા વર્ષે 67%, અને ત્રીજા વર્ષે એ 90% એ પહોંચી જાય, ને ચોથા વર્ષે એ વધારે નફો કરે. પછી એ જો પોતાનું ગણિત મૂકશે ને, તો તરત વિચારશે કે ભાઈ મારે ગંધક કેટલાનો થયો, મારે ડીએપી કેટલાનું થયું, મારે યુરિયા કેટલાનું થયું, મારે જંતુનાશક દવા કેટલાની થઈ, અને છોડવાની મારે મજૂરી કેટલી થઈ, તો એને સીધો નફો દેખાશે.
ગોરદા, નવા વરના પહેલા દિથી જ આ તમારા સંદેશાનું પાલન કરવાનો હું સંકલ્પ લેવાનો છું.
વાહ વાહ દાનસંગભાઈ, એકલા તમે જ નહીં, આપણી વાત સાંભળતા તમામ મિત્રોને આપણે તો એટલું જ કહેવું છે કે 15,000 ખર્ચીને 20,000 કમાવા કરતા 8,000 ખર્ચીને 12,000 કે 13,000 કમાવા વધુ સારા છે.
તો જ ગામનો પૈસો ગામમાં રહેશે અને ખેડૂત પરનું જોખમ ઘટશે.
બરાબર છે ઉમાબેન, તો બરાબર છે, પણ આજ હવે સમય ઘટશે એમ મને લાગે છે. શું કારણ છે કે ઉભા થવાનું ટાણું થવા આવ્યું છે?
બસ આ ઇનામી સવાલ પૂછી લઈએ અને પછી જાહેર કરી દઈએ ઇનામ જીતનારા 4 મિત્રોના નામ. સવાલ વાંચો.
હા હા, લાવો લાવો. તો ભાઈ બહેનો, આજનો 200મી કડીનો ઇનામી સવાલ ઈ છે કે ભૂકી સારો આવતો રોકવા કઈ ફૂગ નાશક વાપરવી જોઈએ?
હા બરાબર સવાલ સાંભળ્યો ને મિત્રો, ભૂકી સારો આવતો રોકવા કઈ ફૂગ નાશક વાપરવી જોઈએ? તો એનો જવાબ આપવા માટે 0780-30-14-20-00 એટલે કે અવાજ ઓટલા પર જ તમારા અવાજમાં રેકોર્ડ કરાવી દો આ જવાબ.
અને સાથે સજ્જતાનો સંગ લાવે ખેતીમાં રંગની બેવડી સદીનો અભિનંદન સંદેશો પણ રેકોર્ડ કરાવજો,
હા,
જેથી આગળના કાર્યક્રમોમાં એ બધા મિત્રોને સંભળાવી શકાય.
એટલે આ 4 મિત્રોની ગોળિયા તમારું નામે ઇનામમાં સામેલ થઈ જાય.
હા, અને એ મિત્રો છે દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના ગામ સિંગોરના બાબુભાઈ સબજીભાઈ બારિયા,
ભાવનગર જિલ્લાના બોટાદ તાલુકાના ગામ જોટિંગડાના સુરેશ વાલજીભાઈ ચાવડા,
અને ત્રીજા વિજેતા છે બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના ગામ નાનોલના ઓખીબેન ધર્માભાઈ.
હા, અને ખાસ વ્યક્તિ પણ છે. આપણા કાર્યક્રમ વિશે સુંદર મજાની કવિતા મોકલી આપનારા ખેડૂત મિત્ર રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના ગામ વાંગદરાના બાબુભાઈ અર્જણભાઈ કેરાળિયા.
મિત્રો, તમને બધાને ખૂબ 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 અભિનંદન. ખેતીને લગતી બીજી કશી જ મૂંઝવણ હોય તો નિસંકોચ પત્ર પણ લખી શકો છો.
સરનામું તો હવે મોઢે જ હોય, સજ્જતાનો સંગ
લાવે ખેતીમાં રંગ,
DSC સરકારી ટ્યુબવેલ પાસે, બોપલ, અમદાવાદ
58. હા મિત્રો, કાર્યક્રમનો નંબર એ તો એક આંકડો માત્ર છે, આપણો હેતુ એક જ છે, ખેતી ખર્ચ ઘટાડવો અને જમીન કે પર્યાવરણને નુકસાન પહોંચાડ્યા વગર સારી ગુણવત્તા વાળી ઉપજ મેળવવી. ખરું ને શંભુભાઈ?
બિલકુલ બિલકુલ ઉમાબેન, અને એ મેળવવાનો ઉપાય બતાવે છે સજ્જતાનો સંગ
લાવે ખેતીમાં રંગ.
આવતા અઠવાડિયે ફરી મળીશું અને ત્યાર પછી ફરી નિયમિત સમય એટલે કે ગુરુવારે સાંજે 7:20 બસ આમ જ મળતા રહીશું.
હા,
એટલે અચૂક સાંભળજો અને એનો લાભ લેતા રહેજો.
હા મિત્રો, યુરોપિયન યુનિયનના સ્કેલ કાર્યક્રમ અંતર્ગત આગા ખાન ફાઉન્ડેશનની સહાયથી DSC અને સજ્જતા સંઘ દ્વારા પ્રાયોજિત આ કાર્યક્રમનો હેતુ તો જ સરશે જો આપણે આપણી ખેતી પોષણક્ષમ બનાવીશું.
એટલે જ્ઞાનનો ઉપયોગ ખેતીમાં કરજો, એટલી ભલામણ હારે અને એડવાન્સમાં હેપી ન્યુ યર હારે કહી દે.
નમસ્તે, આવજો.